ओम शांति। गुड मॉर्निंग। चौथी नवंबर 2025 ना रोज ना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूलेना महावाक्य छे। मीठा बाळको, हमणा तमे सत्य बाप द्वारा सत्य देवता बनी रह्या छो, एटले सत्युगमां सत्संग करवानी जरूर नथी। मीठा बाळको, हमणा तमे सत्य बाप द्वारा सत्य देवता बनी रह्या छो, एटले सत्युगमां सत्संग करवानी जरूर नथी। प्रश्न छे, सत्युगमां देवताओथी कोई पण विकर्म नथी थई शकता, केम? उत्तर छे, कारण के तेमने सत्य बापनुं वरदान मळेलुं छे। विकर्म त्यारे थाय छे ज्यारे रावणनो श्राप मळे छे। सत्युग त्રેતામાં છે જ સદગતિ, તે સમયે દુર્ગતિનું નામ નથી। વિકારો જ નથી જે વિકર્મ થાય। દ્વાપર કળિયુગમાં બધાની દુર્ગતિ થઈ જાય છે, એટલે વિકર્મ થતા રહે છે। આ પણ સમજવાની વાતો છે। ઓમ શાંતિ। મીઠા મીઠા રૂહાની બાળકો પ્રત્યે બાપ સમજાવે છે, આ સુપ્રીમ બાપ પણ છે, સુપ્રીમ શિક્ષક પણ છે, સુપ્રીમ સદગુરુ પણ છે। બાપને આવી મહિમા બતાવવાથી આપ મેળે સિદ્ધ થઈ જાય છે કે શ્રી કૃષ્ણ કોઈના બાપ હોઈ ન શકે। તે તો નાનું બાળક સતયુગના પ્રિન્સ છે, તે શિક્ષક પણ ન હોઈ શકે, સ્વયં જ બેસીને શિક્ષક પાસેથી ભણે છે। ગુરુ તો ત્યાં હોતા નથી, કારણ કે ત્યાં બધા સદગતિમાં છે। અર્ધો કલ્પ છે સદગતિ, અર્ધો કલ્પ છે દુર્ગતિ। તો ત્યાં છે સદગતિ, એટલે જ્ઞાનની ત્યાં જરૂર નથી રહેતી, નામ પણ નથી, કારણ કે જ્ઞાનથી 21 જન્મો માટે સદગતિ મળે છે। પછી દ્વાપરથી કળિયુગ અંત સુધી છે દુર્ગતિ। તો શ્રી કૃષ્ણ પછી દ્વારપરમાં કેવી રીતે આવી શકે? આ પણ કોઈને ધ્યાનમાં નથી આવતું। એક એક વાતમાં ખૂબ ગુહ્ય રહસ્ય ભરાયેલું છે, જે સમજાવવું ખૂબ જરૂરી છે। એ સુપ્રીમ બાપ સુપ્રીમ શિક્ષક છે, અંગ્રેજીમાં સુપ્રીમ જ કહેવાય છે। અંગ્રેજી શબ્દ કોઈ કોઈ સારા હોય છે, જેમ ડ્રામા શબ્દ છે, ડ્રામાને નાટક નહીં કહેવાશે, નાટકમાં તો અદલા બદલી થાય છે, આ સૃષ્ટિનું ચક્ર ફરે છે એવું પણ કહે છે, પરંતુ કેવી રીતે ફરે છે? હૂબહૂ ફરે છે કે પરિવર્તન થાય છે? આ કોઈને પણ ખબર નથી। કહે પણ છે બની બનાઈ બન રહી, જરૂર કોઈ ખેલ છે જે ફરીથી ચક્કર ખાતું રહે છે। આ ચક્કરના મનુષ્યોને જ ચક્કર લગાવવું પડે છે, તો સારું, આ ચક્રની આયુ કેટલી છે? કેવી રીતે રિપીટ અર્થાત પુનરાવૃત્તિ થાય છે? આને ફરવામાં કેટલો સમય લાગે છે? આ કોઈ નથી જાણતું। ઇસ્લામી, બૌદ્ધ વગેરે આ બધા છે જ વંશજ, જેમનો ડ્રામામાં પાઠ છે। આપ બ્રાહ્મણોની ડિનાયસ્ટી નથી, આ છે બ્રાહ્મણ કુળ, સર્વોત્તમ બ્રાહ્મણ કુળ કહેવાય છે, દેવી દેવતાઓનો પણ કુળ છે। આ તો સમજાવવો ખૂબ સહજ છે। સૂક્ષ્મ વર્તનમાં ફરિશ્તા રહે છે, ત્યાં હાડ માંસ હોતા નથી, દેવતાઓને તો હાડ માંસ છે ને। બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા, તો વિષ્ણુની નાભિ કમળમાંથી બ્રહ્માને કેમ દેખાડ્યા છે? સૂક્ષ્મ વર્તનમાં તો આ વાતો હોતી નથી, નજાવેરાત વગેરે હોઈ શકે, એટલે બ્રહ્માને સફેદ પોષધારી બ્રાહ્મણ દેખાડ્યા છે। બ્રહ્મા સાધારણ મનુષ્ય, અનેક જન્મોના અંતમાં ગરીબ થયા છે, આ સમયે છે જ ખાદીના કપડાં, તે બિચારાઓ સમજતા નથી. સૂક્ષ્મ શરીર શું હોય છે તેમને બાપ સમજાવે છે, તમને બાપ સમજાવે છે. ત્યાં છે જ ફરિશ્તાઓ જેમને હાડ માંસ હોતા નથી. સૂક્ષ્મ વર્તનમાં તો આ શૃંગાર વગેરે હોવા ન જોઈએ, પરંતુ ચિત્રોમાં દેખાડ્યું છે તો બાબા તેમનો જ સાક્ષાત્કાર કરાવી પછી અર્થ સમજાવે છે. જેમ હનુમાનનો સાક્ષાત્કાર કરાવે છે, હવે હનુમાન જેવા કોઈ મનુષ્ય હોતા નથી. ભક્તિ માર્ગમાં અનેક પ્રકારના ચિત્રો બનાવ્યા છે, જેમનો વિશ્વાસ બેસી ગયો છે તેમને એવું કાંઈ બોલો તો બગડી જશે. દેવીઓ વગેરેની કેટલી પૂજા કરે છે પછી ડૂબાડી દે છે. આ બધો છે ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગમાં દલદલમાં ગળા સુધી ડૂબેલા છે તો પછી કાઢી કેવી રીતે શકશે? કાઢવા જ મુશ્કેલ થઈ જાય છે. કોઈ કોઈ તો બીજાઓને કાઢવાના નિમિત્ત બની પોતે જ ડૂબી જાય છે. પોતે ગળા સુધી ડૂબન અર્થાત દલદલમાં ફસાય અર્થાત કામ વિકારમાં પડી જાય છે. આ છે સૌથી મોટું ડૂબન અર્થાત દલદલ. સતયુગમાં તો આ વાતો હોતી નથી. હમણાં તમે સત્ય બાપ દ્વારા સત્ય દેવતા બની રહ્યા છો, પછી ત્યાં સત્સંગ થતા નથી. સત્સંગ અહીંયા ભક્તિ માર્ગમાં કરતા રહે છે. સમજે છે બધા ઈશ્વરના રૂપ છે, કાંઈ પણ નથી સમજતા. બાપ સમજાવે છે કળિયુગમાં છે બધા પાપ આત્માઓ, સતયુગમાં હોય છે પુણ્ય આત્માઓ. રાત દિવસનો ફરક છે. તમે હમણાં સંગમ પર છો, કળિયુગ અને સતયુગ બંનેને જાણો છો. મૂળ વાત છે આ પારથી તે પાર જવાની. ક્ષીરસાગર અને પછી વિષયસાગરનું ગાયન પણ છે, પરંતુ અર્થ કાંઈ નથી સમજતા. હવે બાપ બેસી કર્મ અકર્મના રહસ્ય સમજાવે છે. કર્મ તો મનુષ્ય કરે જ છે, પછી કોઈ કર્મ અકર્મ થાય છે, કોઈ કર્મ વિકર્મ થાય છે. રાવણ રાજ્યમાં બધા કર્મ વિકર્મ થઈ જાય છે. સતયુગમાં વિકર્મ થતા નથી, કારણ કે ત્યાં છે રામ રાજ્ય. બાપ પાસેથી વરદાન મેળવેલા છે. રાવણ આપે છે શ્રાપ. આ સુખ અને દુઃખનો ખેલ છે ને. દુઃખમાં બધા બાપને યાદ કરે છે, સુખમાં કોઈ યાદ નથી કરતા. ત્યાં વિકાર હોતા નથી. બાળકોને સમજાવ્યું છે સેમ્પલિંગ અર્થાત કલમ લગાવે છે. આ સેમ્પલિંગ લગાવવાનો રિવાજ પણ હમણાં પડ્યો છે. બાપે સેમ્પલિંગ લગાવવાનું શરૂ કર્યું છે. પહેલા જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ હતી તો ક્યારેય સમાચાર પત્રમાં નહોતું આવતું કે ઝાડની સેમ્પલિંગ અર્થાત કલમ લગાવે છે. હવે બાપ દેવી દેવતા ધર્મની સેમ્પલિંગ લગાવે છે, બીજી કોઈ સેમ્પલિંગ નથી લગાવતા. અનેક ધર્મ છે, દેવી દેવતા ધર્મ પ્રાયઃ લોપ છે. ધર્મ ભ્રષ્ટ કર્મ ભ્રષ્ટ થવાના કારણે નામ જ ઉલટું સુલટું રાખી દીધું છે. જે દેવતા ધર્મના છે તેમણે ફરી તે જ દેવરી દેવતા ધર્મમાં આવવાનું છે. દરેકે પોતાના ધર્મમાં જ જવાનું છે. ક્રિશ્ચિયન ધર્મના નીકળીને પછી દેવી દેવતા ધર્મમાં આવી નહીં શકશે. મુક્તિ તો થઈ ન શકે. હા, કોઈ દેવી દેવતા ધર્મના બદલાઈને ક્રિશ્ચિયન ધર્મમાં ચાલ્યા ગયા છે તો તે ફરી પાછા પોતાના દેવી દેવતા ધર્મમાં આવી જશે. તેમને આ જ્ઞાન અને યોગ ખૂબ ગમશે. આનાથી સિદ્ધ થાય છે કે આ આપણા ધર્મના છે. આમાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ સમજવાની અને સમજાવવાની, ધારણા કરવાની છે. પુસ્તક વાંચીને નથી સંભળાવવાનું. જેમ કોઈ ગીતા સંભળાવે છે મનુષ્ય બેસીને સાંભળે છે, કોઈ તો ગીતાના શ્લોક એકદમ કંઠસ્થ કરી લે છે, બાકી તો એનો અર્થ દરેક પોતપોતાનો કાઢે છે. શ્લોક બધા સંસ્કૃતમાં છે. અહીં તો ગાયન છે કે સાગરને શાહી બનાવો છો, બનાવી દો, આખા જંગલને કલમ બનાવી દો, તો પણ જ્ઞાનનો અંત નથી થતો. ગીતા તો ખૂબ નાની છે, 18 અધ્યાય છે. આટલી નાની ગીતા બનાવીને ગળામાં પહેરે છે. ખૂબ પાતળા અક્ષર હોય છે, ગળામાં પહેરવાની પણ આદત હોય છે. કેટલું નાનું લોકેટ બને છે, હકીકતમાં છે તો સેકન્ડની વાત. બાપના બન્યા જાણે કે વિશ્વના માલિક બન્યા. બાપા, હું તમારું એક દિવસનું બાળક છું એવું પણ લખવાનું શરૂ કરશે. એક દિવસમાં નિશ્ચય થયો અને ફરથી પત્ર લખશે. બાળક બન્યા તો વિશ્વના માલિક થયા. આ પણ કોઈની બુદ્ધિમાં મુશ્કેલ બેસે છે. તમે પણ વિશ્વના માલિક બનો છો ને, ત્યાં બીજો કોઈ ખંડ નથી રહેતો. નામ નિશાન ગુમ થઈ જાય છે. કોઈને ખબર નથી રહેતી કે આ ખંડ હતા. જે હશે તો જરૂર તેમની, જો હશે તો તેમની જરૂર હિસ્ટ્રી જિયોગ્રાફી જોઈએ. ત્યાં આ હોતા જ નથી. એટલે કહેવાય છે તમે વિશ્વના માલિક બનવા વાળા છો. બાબાએ સમજાવ્યું છે, હું તમારો બાપ પણ છું, જ્ઞાનનો સાગર છું. આ તો ખૂબ ઊંચામાં ઊંચું જ્ઞાન છે જેનાથી આપણે વિશ્વના માલિક બનીએ છીએ. આપણા બાપ સુપ્રીમ છે, સત્ય બાપ, સત્ય શિક્ષક છે, સત્ય સંભળાવે છે, બેહદની શિક્ષા આપે છે, બેહદના ગુરુ છે, સર્વની સદગતિ કરે છે. એકની મહિમા કરી તો તે મહિમા પછી બીજાની થઈ નથી શકતી. પછી એ આપ સમાન બનાવે ત્યારે થઈ શકે. તો તમે પણ પતિત પાવન થયા. સતનામ લખે છે, પતિત પાવની ગંગાઓ આ માતાઓ છે. શિવ શક્તિ કહો, શિવવંશી કહો, શિવવંશી બ્રહ્મા કુમાર, બ્રહ્મા કુમારીઓ, શિવવંશી તો બધા છે. બાકી બ્રહ્મા દ્વારા રચના રચે છે તો સંગમ પર જ બ્રહ્મા કુમાર કુમારીઓ હોય છે. બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે અર્થાત દત્તક લે છે. પહેલા પહેલા હોય છે બ્રહ્મા કુમાર કુમારીઓ. કોઈ પણ વાંધો ઉઠાવે છે તો તેમને કહો આ પ્રજાપિતા છે. આમનામાં પ્રવેશ કરે છે. બાપ કહે છે અનેક જન્મોના અંતમાં હું પ્રવેશ કરું છું. દેખાડે છે વિષ્ણુની નાભીમાંથી બ્રહ્મા નીકળ્યા. સારું, વિષ્ણુ પછી કોની નાભીથી નીકળ્યા? તેમાં એરો અર્થાત તીરનું નિશાન આપી શકો છો કે બંને ઓતપ્રોત છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. આ તેમનામાંથી, તે અમનામાંથી ઉત્પન્ન થાય છે. અમને લાગે છે એક સેકન્ડ, તેમને લાગે છે 5000 વર્ષ. આ વન્ડરફુલ અદ્ભુત વાતો છે ને, તમે બેસીને સમજાવશો. બાપ કહે છે લક્ષ્મી નારાયણ 84 જન્મ લે છે. પછી તેમના જ અનેક જન્મોના અંતમાં હું પ્રવેશ કરી આ બનાવું છું. સમજવાની વાત છે ને, બેસો તો સમજાવે કે અમને બ્રહ્મા કેમ કહે છે. આખી દુનિયાને દેખાડવા માટે આ ચિત્ર બનાવ્યા છે. આપણે સમજાવી શકીએ છીએ. સમજવા વાળા જ સમજશે. ન સમજવા વાળા માટે કહેવાશે આ આપણા કુળના નથી. બિચારા ભલે ત્યાં આવશે, પરંતુ પ્રજામાં, આપણા માટે તો બધા બિચારા છે ને. ગરીબને બિચારા કહેવાય છે. કેટલા પોઈન્ટ્સ બાળકોએ ધારણ કરવાના છે. ભાષણ કરવાનું હોય છે વિષય પર. આ વિષય કઈ ઓછો છે શું? પ્રજાપિતા બ્રહ્મા અને સરસ્વતી ચાર ભુજાઓ દેખાડે છે તો બે ભુજા બાળકીની થઈ જાય છે. યુગલ તો નથી, યુગલ તો હકીકતમાં બસ વિષ્ણુ જ છે. બ્રહ્માની બાળકી છે સરસ્વતી. શંકરને પણ યુગલ નથી. આ કારણે શિવ શંકર કહી દે છે. હવે શંકર શું કરે છે? વિનાશ તો ઓટોમેટિક, વિનાશ તો એટોમેટિક બોમ્બથી થાય છે. બાપ કેવી રીતે બાળકોનું મોત કરાવશે? આ તો પાપ થઈ જાય. બાપ તો બધાને શાંતિધામ પાછા લઈ જાય છે વગર મહેનતે. હિસાબ કિતાબ ચૂકતું કરી બધા ઘરે જાય છે, કારણ કે કયામતનો સમય છે. બાપ આવે જ છે સર્વિસ અર્થાત સેવા પર, બધાને સદગતિ આપી દે છે. તમે પણ પહેલા ગતિમાં પછી સદગતિમાં આવશો. આ વાતો સમજવાની છે. આ વાતોને જરા પણ કોઈ નથી જાણતા. તમે જુઓ છો, કોઈ તો બહુ જ માથું ખપાવે છે, બિલકુલ સમજતા નથી. જે થોડું સારું સમજવા વાળા હશે તે આવીને સમજશે. બોલો, એક એક વાત પર સમજવું છે તો સમય આપો. અહીં તો ફક્ત હુકમ છે, બધાને બાપનો પરિચય આપો. આ છે જ કાંટાઓનું જંગલ, કારણ કે એકબીજાને દુઃખ આપતા રહે છે. આને દુઃખધામ કહેવાય છે. સતયુગ છે સુખધામ. સુખધામથી દુઃખધામથી સુખધામ કેવી રીતે બને છે આ તમને સમજાવીએ. લક્ષ્મીનારાયણ સુખધામમાં હતા, પછી એ 84 જન્મ લઈ દુઃખધામમાં આવે છે. આ બ્રહ્માનું નામ પણ કેવી રીતે રાખ્યું? બાપ કહે છે, હું આમનામાં પ્રવેશ કરી બેહદનો સંન્યાસ કરાવું છું. ફરતી સંન્યાસ કરાવી દે છે, કારણ કે બાપે સેવા કરાવવાની છે. એ જ કરાવે છે. આમની પાછળ ઘણા નીકળ્યા જેમનું નામ રાખ્યું તે લોકો પછી બિલાડીના પૂંગરા પર બેસીને દેખાડે છે. આ બધી છે દંતકથાઓ. બિલાડીના પૂંગરા હોય કેવી રીતે શકે? બિલાડી થોડી બેસીને જ્ઞાન સંભળાવશે. બાબા યુક્તિઓ ખૂબ બતાવતા રહે છે. કોઈ પણ વાત, કોઈ વાત કોઈને સમજમાં ન આવે તો તેમને કહો. જ્યાં સુધી અલ્પને નથી સમજ્યા તો બીજું કાંઈ સમજી નહીં શકશો. એક વાત નિશ્ચય કરો અને લખો, નહીં તો ભૂલી જવાશે, માયા ભૂલાવી દેશે. મુખ્ય વાત છે બાપના પરિચયની. આપણા બાપ, સુપ્રીમ શિક્ષક છે, જે આખા વિશ્વના આદિ મધ્ય અંતના રહસ્ય સમજાવે છે, જેની કોઈને ખબર નથી. આ સમજાવવામાં સમય જોઈએ. જ્યાં સુધી બાપને નથી સમજ્યા ત્યાં સુધી પ્રશ્ન ઉઠતા જ જશે. અલ્ફ નથી સમજ્યા તો બેને કોઈ નહીં સમજશે. મફત સંશય ઉઠાવતા રહેશે, આવું કેમ, શાસ્ત્રમાં તો આવું કહે છે. એટલે પહેલા બધાને બાપનો પરિચય આપો. અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે. નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે, પહેલી પોઈન્ટ, કર્મ અકર્મ અને વિકર્મની ગુહ્ય ગતિને બુદ્ધિમાં રાખી હવે કોઈ વિકર્મ નથી કરવાના. જ્ઞાન અને યોગની ધારણા કરી બીજાઓને સંભળાવવાનું છે. બીજી પોઈન્ટ છે, સત્ય બાપનું સત્ય જ્ઞાન આપીને મનુષ્યને દેવતા બનાવવાની સેવા કરવાની છે. વિકારોના દલદલમાંથી બધાને કાઢવાના છે. વરદાન છે અલૌકિક નશાની અનુભૂતિ દ્વારા નિશ્ચયનું પ્રમાણ આપવા વાળા સદા વિજયી ભવ. અલૌકિક નશાની અનુભૂતિ દ્વારા નિશ્ચયનું પ્રમાણ આપવા વાળા સદા વિજયી ભવ. અલૌકિક રૂહાની નશો નિશ્ચયનું દર્પણ છે. નિશ્ચયનું પ્રમાણ છે નશો અને નશાનું પ્રમાણ છે ખુશી. જે સદા ખુશી અને નશામાં રહે છે તેમની સામે માયા કોઈની પણ માયાની કોઈ પણ ચાલ ચાલી નથી શકતી. બેફિકર બાદશાહની બાદશાહીની અંદર માયા આવી નથી શકતી. અલૌકિક નશો સહજ જ જૂના સંસાર અથવા જૂના સંસ્કાર ભૂલાવી દે છે. એટલે સદા આત્મિક સ્વરૂપના નશામાં, અલૌકિક જીવનના નશામાં, ફરિશ્તાપણાના નશામાં તથા ભક્તિના નશામાં રહો તો વિજયી બની જશો. સ્લોગન છે મધુરતાનો ગુણ જ બ્રાહ્મણ જીવનની મહાનતા છે. એટલે મધુર બનો અને મધુર બનાવો. મધુરતાનો ગુણ જ બ્રાહ્મણ જીવનની મહાનતા છે. એટલે મધુર બનો અને મધુર બનાવો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, અશરીરી તથા વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો. જેવી રીતે વિદેહી બાપદાદાને દેહનો આધાર લેવો પડે છે, બાળકોને વિદેહી બનાવવા માટે એવી રીતે તમે બધા જીવનમાં રહેતા દેહમાં રહેતા વિદેહી આત્મા સ્થિતિમાં સ્થિત થઈ આ દેહ દ્વારા કરાવનહાર બનીને કર્મ કરાવો. આ દેહ કરણહાર છે, તમે દેહી કરાવનહાર છો. આ જ સ્થિતિને વિદેહી સ્થિતિ કહે છે. આને જ ફોલો ફાધર કહેવાય છે. બાપને ફોલો કરવાની સ્થિતિ છે સદા અશરીરી ભવ, વિદેહી ભવ, નિરાકારી ભવ. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપદાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.